સુવિચારણા ના વિષય ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગર માં થયેલ તત્વ ચર્ચા સળંગ નંબર 38.
આત્માનું એકત્વ સત્ય સ્વરૂપ બતાવે છે. દ્રવ્યાનું યુક્તિ દ્રવ્યની દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ રૂપ મર્યાદા, દ્રવ્યનું સ્વતંત્ર સ્વરૂપ, દ્રવ્યની શક્તિનું આત્મા પોતાના સ્વભાવથી અભેદ એકરૂપ છે અને પરથી ભિન્ન છે. વિભક્તિ નિજ અભેદ સ્વભાવનું લક્ષ્ય કરવાનો આવો પરમ ગંભીર વિષય દ્રવ્યાનુયોગની અંદર છે. તારે અનુયોગની અંદર જો દ્રવ્યાનુયોગની અંદર આવો ગંભીર વિષય છે. નિશ્ચયધ્યાત્મના ઉપદેશની પ્રધાનતા વડે શુદ્ધ પરિણામ અંગીકાર કરવા અર્થે અથવા શુદ્ધ પરિણામની પ્રાપ્તિ અર્થે દ્રવ્યદ્રષ્ટિ વગેરે દયાદાનાદિ પરિણામનો પણ અહીં નિષેધ કરવામાં આવે. દ્રવ્યાન યોગની અંદર તેમાં મૂળ સ્વભાવની દ્રષ્ટિ કરાવવાનો હેતુ રહેલો છે. કહેનારને ખબર છે કે દયાદાન આદિના પરિણામ જગતની અંદર બહુ સારું સ્થાન મેળવી ચૂકેલા છે અને લગભગ તમામ સજ્જનતા વાળાને સોફ્ટ કોર્નરનો વિષય છે. આ ચિત્ર સારું છે. પરંતુ અહીંયા દ્રવ્યાનુયોગમાં એનો નિષેધ આવે એવા પરિણામો એની પાછળ બહુ સુંદર હેતુ છે કે દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનો. સ્વભાવની અભેદતા સાધવા આ જ હેતુથી દ્રવ્યાનુયોગ અનુસાર ગુણ પર્યાયના ભેદનું જે નિરૂપણ છે તેને પણ નિરસ્ત કરવાની શૈલી અધ્યાત્મ પ્રધાનતામાં રહેલી છે. જેમ એક દ્રષ્ટાંત લીધો પેલો તો જેમ દયાદાનાદી નો નિષેધ યોગ્ય છે અધ્યાત્મમાં આવવા અર્થે, તેમજ દ્રવ્યાનુયોગના વિષય પૂજ્ય દ્રવ્યગુણ પર્યાય છે તેના ભેદો પણ નિરસ્ત કરવાની એક પદ્ધતિ છે અધ્યાત્મની, એ પણ યોગ્ય છે. માત્ર શુભ પરિણામનો નિષેધ છે ને પણ વસ્તુમાં રહેલા ભેદોનો અને તે યોગ્ય છે. આ પ્રકારે જ્યારે બંને પ્રકારના વિષયો છે બંને વ્યવહારમાં નાખ્યા પરિણામ દયાદાન ને પણ વ્યવહારમાં નાખ્યા છે અને વ્યવહારનું વિષયભૂત જે સિદ્ધાંતિક દ્રવ્યગુણ પર્યાયના જે વચનો છે એને પણ વ્યવહારની વિષયભૂત તરીકે જણાવવામાં આવ્યા છે. તો કે આધ્યાત્મિક પ્રધાનતા કરાવવાનો જે હેતુ છે અથવા અભેદ દ્રવ્ય સ્વભાવમાં અભેદતા કરાવવાનો જે હેતુ છે તેની સામે સંશય કે અનાદર ભાવ યથાર્થ સમજણ આ પ્રકારે નથી થતો નથી. ને ત્રણથી વિવાદ અને તોફાન ઉભા થાય છે, ત્રણથી ઉભા થાય અને યથાર્થતામાં એવું નથી. ચિંતાનું યથાર્થતામાં તો એનો વિશેષ આદર આવે છે. આવું બધું દ્રવ્યગુણ પર્યાય અને વ્યવહારના સ્થાનમાં દેવગુરુ શાસ્ત્રની ભક્તિ દયાદાનના પરિણામે બધા પોતપોતાના સ્થાનમાં હોવા છતાં એક પરમાર્થનો વિષય આ રીતે પાછો લેવાનો છે એનો વિશેષ સમાદર થાય છે. ખેડૂત પોતપોતાના સ્વસ્થાનમાં છે એમ ખ્યાલ છે. જે નિશ્ચયાભાસી છે એ તો એનું સ્વસ્થાન પણ છોડી દે છે સમજણમાં. ક્યારે એ નિશ્ચયાભાસી થાય છે? ત્યારે યથાર્થ સમજણમાં તો પોતપોતાના સ્થાનમાં એને રાખી ત્યાંથી આગળ વધીને યથાર્થપણે અભ્યસતા કરવાનું આદર આપે છે, એનો ઉલટાનો નિવાર થાય છે. અને તેથી દ્રવગુણ પર્યાયનું સ્વરૂપ નિરૂપણ જે આગમમાં છે તેના જ્ઞાનમાં પણ સપ્રમાણતા રહે છે. દ્રવનું સ્વરૂપ ગુણનું સ્વરૂપ એ જ્ઞાનમાં રહેવાની ચીજ છે, રાખવાની ચીજ છે. અને તે પણ ભેદથી સમજ્યા પછી એના ભેદમાં કોઈ વિશેષ રોકાવાનું કારણ નથી. સોનાને ઓળખી લીધું કે આમ સોનું છે, પછી સોનાના ભેદોની જરૂર નથી. સોનું કહેતા ખ્યાલ છે, નિર્ણય કરાવવા પૂરતા ભેદો હતા સમજણમાં. એટલે તેના જ્ઞાનમાં સ્વપ્રમાણતા એ જરા પણ અન્યથા કલ્પના થતી નથી. એ જ આગમ જ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેની સૂક્ષ્મતા છે, ગંભીરતા છે અને અનેકાંતપણું છે. ભેદોને જાણે તથા ભેદોને અવલંબે, વસ્તુના ભેદ સ્વરૂપને જાણે છતાં જેવો ભેદ છે એવો જ્ઞાનમાં રહે અને છતાં પરમાર્થના હેતુભૂત કાર્ય માટે એનું જ્ઞાન એમને એમ રહે, જ્ઞાનમાં એનું સંતુલન ખોવે નહીં અને વિશેષ ભજન અને અભેદ અભેદતા જે વસ્તુનું સ્વરૂપ છે એના ઉપર આવે, એ દ્રષ્ટિએ વિચારીએ તો વસ્તુ ભેદ અભેદાત્મક હોવા છતાં ભેદો જાણવાનો વિષય છે, અભેદ અવલંબનનો વિષય. વસ્તુ એક અનેકાત્મક હોવા છતાં અનેક પણ જાણવાનો વિષય છે, એ પણ અવલંબનનો વિષય. વસ્તુ નિત્ય અનિત્યાત્મક હોવા છતાં અનિત્ય પણ જાણવાનો વિષય છે, નિત્ય પણ અવલંબન. વસ્તુ શુદ્ધાશુદ્ધ સ્વરૂપે હોવા છતાં અશુદ્ધતા જાણવાનો વિષય છે, એકાળ શુદ્ધ સ્વરૂપે અવલંબન. આ પારમાર્થિક હેતુ અને દ્રષ્ટિકોણને સમજે છે અને બીજી તકલીફ ક્યાં થતી નથી. હું તો ખ્યાલમાં આવે છે, બાકીના મનુષ્યને જાણવાના વિષયે ખ્યાલમાં રહીએ છીએ. આ વિષયમાં અયથાર્થતા ઉત્પન્ન થાય ત્યારે જીવને દ્રવગુણ પર્યાયના નિરૂપક સિદ્ધાંતોને મુખ્યતા થાય છે, મુખ્યતા રહે છે, અધ્યાત્મ ગૌણ થઈ જાય છે, એને એકાંત કરવામાં આવે છે. સમજણ આગમ અનુસાર છે તો પણ એને એમ કહેવામાં આવે છે કે આ એકાંત છે અને એને એકાંત પણ નથી ખાલી કરતો. અભેદતા સાધક વચનો એને અરુચે અથવા એની ગૌણતા થાય, એનો અનાદર થાય અને ભેદોનું જાણપણું એક જણે જ્ઞાન હોય, અનેક ભેદોનું જાણપણું એક જણે જ્ઞાન હોય એમ મુખ્ય કરે અને અધ્યાત્મ દ્રષ્ટિની ગૌણતા કરે ત્યાં કેમ કે એને અધ્યાત્મમાં એમ થાય છે કે આ ભેદો હોવા છતાં એને તોડે છે, ભેદો હોવા છતાં એને તોડે છે એમ એને લાગે છે, ઊંચું દેખાય છે, તે યથાર્થ નથી. બીજું કોઈ જીવ એવા પણ છે કે અધ્યાત્મ પ્રધાન જે કથનો હોય છે જ્ઞાનીના અને આચાર્યના એની ઘણી મુખ્યતા કરે છે, પરંતુ એમાં રહેલો જે પરમાર્થિક દ્રષ્ટિકોણ એને લક્ષ્યગત થયો નથી હોતો. એને એટલું જ લક્ષ્યગત થયું હોય છે કે જ્યાં જ્યાં અભેદતા અને અધ્યાત્મની મુખ્યતાવાળી વાત આવે એ પકડવી, એની મુખ્યતા કરવી છે. પણ કઈ વિધિથી ત્યાં સાધ્ય શકાય છે, એની પાસે એ રહસ્ય કેવું છે, કેવા પ્રકારે છે, એવું એને લક્ષ્યગત નથી થયું. એ પણ અધ્યાત્મ કથનોની મુખ્યતા શાસ્ત્રમાંથી કરતા હોવા છતાં એ પોતાનું પ્રયોજન સાધી શકતા નથી. આ પણ એક પરિસ્થિતિ બને છે. અધ્યાત્મવાદીઓની આ પરિસ્થિતિ છે પ્રકારની. અથવા એને જે અંતર્મુખનો સહજ પુરુષાર્થ ઉત્પન્ન થવો જોઈએ અધ્યાત્મ કથન દ્વારા, એ થતો નથી. જે દ્રષ્ટિના વિષયભૂત વચનો છે એ યથાર્થમાં આવેલા જીવને પુરુષાર્થના ઉત્પાદક થાય છે, અને દ્રષ્ટિના વિષયભૂત જે પરમ તત્વ છે એનો વિશેષ મહિમાના કારણભૂત થાય છે. એ મહિમા છે એના પુરુષાર્થના ઉત્પન્ન કરે છે. પણ આને મુખ્યતા કૃત્રિમ થતી હોવાથી, કેમ કે મૂળ આશય ન પકડાયો એટલે એને પુરુષાર્થની પ્રાપ્તિ થશે. અને ખરેખર તો જે રીતે એને અધ્યાત્મ તત્વજ્ઞાનમાં ભાસવું જોઈએ એ ભાસ્યું જ નથી, તેથી આમ થાય છે. આ પણ એક પરિસ્થિતિ આધ્યાત્મિક વલણવાળા જીવોમાં બને છે. ત્યાં શું છે કે જે દ્રવ્યનું સામર્થ્ય છે એનું ભાવ ભાષણ થવું જોઈએ એ થયું નથી હોતું, પણ કઈક કલ્પના થઈ હોય છે. આ લોકસંજ્ઞાને કારણે, આ ઉપસંજ્ઞાને કારણે, મુખ્યતા કરેલ છે અધ્યાત્મ તત્વને, પણ અધ્યાત્મ તત્વનું પરમ તત્વનું એવું અનંત સામર્થ્ય છે એવું સામર્થ્ય ભાષ્યું નથી, એટલે કાંઈ ને કલ્પના કરી છે. એટલે એ વળી પાછું દર્શન મોહની તીવ્રતામાં દરેક મુખ્યાત્મમાં પ્રવેશ થઈ ગયો. ત્યાં કરે અધ્યાત્મની મુખ્યતામાં જાય દર્શન મોહન પ્રકાર થઈ જાય છે. ઉપર ઉપરથી સમજવા વાળાને બહુ સારી, અધ્યાત્મની વાત બહુ સારી આવે છે, અધ્યાત્મની વાત બહુ સારી આવે છે. જાતા હોય કરી પૂછા એવા જીવને શું છે કે માત્ર અધ્યાત્મ કથનની શૈલીનો રાગ છે, વચન શૈલીનો રાગ છે, એને એમાં રહેલો પરમાર્થ ભાષ્યો નથી, એના વિષયભૂત પરમ તત્વ ભાષ્યો નથી, પણ એ શૈલીનો એને રાગ છે. જ્યાં જ્યાં એની શૈલી આવે ને ત્યાં એના ઉપર વિશેષ એને લાગે, અને એ શૈલી ગમે, એ શૈલીને એ વધારે કહે, વધારે એ બાજુની પકડ કરે, પણ એ શૈલીનો રાગ છે. એ વચન શૈલીનો રાગ એ નિયમથી પૂજગળનો રાગ છે, પણ આત્માનો રાગ નથી. એ અધ્યાત્મ શૈલીના રાગને લઈને અધ્યાત્મ ભાવમાં પરિણમન કરી શકતા નથી.
કસક નહીં આતા હોય, અંદર કસક આના ચાહીએ, ભાવ આના ચાહીએ, તો ઉત્સાહ થી એસા ભાવ નહીં આવે,
કોઈ મેં અંદર મેં ભાવ નહીં આવે,
ઉપર ઉપર જે સુખ ભાવ રહેતા.
બીજું કશું છે કે કથન શૈલી નો રાગ મુખ્ય થાય એટલે પૂતગુણનો રસ વધે, પૂતગુણનો રસ વધે એટલે એ સંબંધોના વિકલ્પનો રસ ત્યાં વધે છે, આત્મરસ ત્યાં વધતો નથી. વિકલ્પ રસ વધે છે, રાગ રસ વધે છે, પૂતગુણ રસ વધે છે. તો અધ્યાત્મની યથાર્થતામાં તો આત્મરસ વધે, વિકલ્પ રસ અને આત્મરસ વચ્ચેના તફાવતને સમજે નહીં. વિકલ્પ રસ ઉગ્ર થાય શૈલીનો એ સમજે કે મને આત્માનો રસ. પાછું બોલતા નથી. કે વિકલ્પ રસમાં જ્યાં અધ્યાત્મ નથી ત્યાં તેને અધ્યાત્મ રસની ભ્રાંતિ થાય છે. રાજ અને આગળ જતા એ દ્રવ્યાની યોગના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરીને, કારણ કે ભેદને તો આ તો તોડતા બધા કથનો છે, કે દ્રવ્યાનું યોગના જે દ્રવ્યનું પર્યાય નિરૂપક જે સિદ્ધાંતો છે એનું એ ઉલ્લંઘન કરી જાય છે. સિદ્ધાંત જ્ઞાન છે વિરુદ્ધ માન્યતા એની થાય છે અને એને એમ લાગે છે કે હું તો અધ્યાત્મ છું. ખરેખર તો એ સ્થૂળપણે પછી દરેકની ખ્યાતની અંદર આવી જાય છે. સિદ્ધાંત જ્ઞાન અને અધ્યાત્મ ભાવ જ્ઞાન, અધ્યાત્મનું ભાવ જ્ઞાન અને સિદ્ધાંત જ્ઞાન, આ બંનેનું સંતુલન જે છે એનું અનેકાંતિકપણે યથાર્થ વલણ રહેવું એ માર્ગની સક્ષમતા કહેવાય છે. સિદ્ધાંત જ્ઞાન નો વિષય આવે તો સિદ્ધાંત જ્ઞાન ની અપેક્ષા એ બરાબર બરાબર એમાં છે, એમાં બીજી ગડબડ નો એને થાય. અને છતાં પોતાનું નિર્મિત થવા અર્થે જે અધ્યાત્મ ભાવની અંદર એને આવવું છે એ મુખ્ય જ રહે, એની ગમતા ન થાય. ખાસ કરીને શાસ્ત્ર સ્વાધ્યાયમાં આપણે જે શાસ્ત્રો અત્યારે ગુરુદેવને અનુસરીને જે બધા સ્વાધ્યાયમાં લેવાય છે એમાં દ્રવ્યાનું અને અધ્યાત્મ પ્રધાનતાનો વિષય બે રીતે બે વિષય આ શાસ્ત્ર મુખ્ય છે. ત્યાં ગડબડ આ બે પ્રકારે થાય છે, કોઈ ખોટા અધ્યાત્મ ના વલણ મારી છે તો કોઈ આગમ જ્ઞાનની મુખ્યતામાં અધ્યાત્મને છોડીને અધ્યાત્મ વિરુદ્ધતામાં આવી જાય છે.
મૂળ ને યથાર્થતા કે અભાવ નહીં એ શબ્દો
યથાર્થ અને અભાવમાં કાંઈ ને કાંઈ વિકૃતિ ઊભી થાય છે. નિજહિતની ભાવના અને નિજહિતનો દ્રષ્ટિકોણ એકમાત્ર રહે, નિજહિતનું જ લક્ષ્ય રહે બીજી જગ્યાએ સાથે પ્રયોજનના લક્ષ્યમાં કોઈ એવા યથાર્થતા થતી નથી. કંઈક એને તરત ખબર પડે છે કે આ મારા પ્રયોજન છે કે મારી ભાવના છે, આ બીજી રીતે વાત જાય છે. અને એમાં જે પ્રતિબંધક હોય પ્રયોજનમાં ઓબ્સ્ટેકલ સ્વરૂપ હોય તો તરત જ દેખાય.
અન્યમ ચાર છે અધ્યાત્મ યોગમાં સંમિશ્રણ નહીં કરવાનું કારણ કોઈ રહસ્ય છે કર્યું છે? જેમ દ્રવ્યાન યોગ સ્વતંત્ર રીતે છે, પ્રણાન યોગ છે, કર્મોન યોગ બધા ચારોન યોગ છે, લેકિન જો કાર્યકારી છે આત્મા માટે જો પ્રયોજનભૂત છે બધા છે, લેકિન પ્રયોજન પ્રગટ કરવાની દ્રષ્ટિએ અધ્યાત્મનો યોગ
છે.
કોઈ આચાર્ય મહારાજ નો મતલબ અધ્યાત્મ યોગ માં નથી લીધો,
નહીં લેવા જાય તો સારા અનુયોગ માંથી લેવું પડે ને સારો અનુયોગ આવી જાય એટલે પછી શું થયું તો એનું એક થયું ને. અથવા ચારે અનુયોગ માં અધ્યાત્મ છે દાખલા તરીકે સમય સાર છે અધ્યાત્મ શાસ્ત્ર કહેવાય, કયા અનુયોગ નું કે દ્રવ્યાનુયોગ? દ્રવ્યાનુયોગ અને અધ્યાત્મ છે એને બહુ નજીકતા છે. અથવા અધ્યાત્મનો મુખ્ય વિષય દ્રવ્ય અનુયોગમાં છે એમ જરૂર છે.
ડાયરેક્ટ અધ્યાત્મ કિસીને ઇનડાયરેક્ટ
અજ્ઞાની ના આશ્રય પાછું
માત્ર જ્ઞાની ના આશ્રય. ભાઈ ઓર હિમંત ભાઈ કે બીચ મેં જો ઝઘડા હૈ આગમ અધ્યાત્મ કહે ભાઈ બાત બતાઈ
આપ આગમ કો મુખ્ય કરતે હો
કા વિષય કા ખોને કા પ્રસંગ આતા હૈ ઇસકા ક્યા એક આરોપ હૈ. इनका ये आरोप है कि द्रिगुण पर्याय के की जो वस्तु व्यवस्था है उसको तोड़ना है, ऐसा नहीं. तो इससे कभी हमें दर्शन की प्राप्ति होने वाली नहीं. ये लोग कहते हैं कि अगर ऐसा दृष्टि के विषय पर इतना बल नहीं देखे, अस्तित्व में द्रवगुण पर्याय तीनों ही है, कभी पर्याय बिना का द्रव होता ही नहीं, ऐसा जोर देते क्या? कभी पर्याय बिना का द्रव होता ही नहीं. दृष्टि के विषय में क्या है कि द्रव स्वभाव पर्याय से अत्यंत भिन्न है, दोनों का क्षेत्र भी भिन्न है, ऐसा भी बोलते हैं. परस्पर विरुद्ध बातें हैं.
पोता की योग्यता का तो बिल्कुल कोई विश्वास ही नहीं है. खुद ही हमेशा आशंकित रहते हैं.
शंका करवा योग्य કેમકે વચનામૃત માંથી સંકલન જે હિંમતભાઈનો છે એમાંથી દ્રષ્ટિનો વિષય એક સમયની શુદ્ધ પર્યાય રહી જ છે, એ વાત સ્પષ્ટ નીકળે છે. જ્યાં દ્રષ્ટિના વિષયનું નિરૂપણ છે ત્યાં એ વાત સ્પષ્ટ નીકળે છે. કઈ છે તો પર્યાય વિનાનું ઉદ્રવ હતું નથી એમ કહીને દ્રષ્ટિના વિષયને ખોવો છે, સીધો પ્રશ્ન એમ તો નહીં.
થયું વિશ્વાસ સામને વાત તો સિર્ફ ઓછી થી હોવી જોઈએ. તમે હર વાત કે યાદ કરના વ્યવહાર જીવનમાં ભી એસા હોતા નહીં,
હોઈ નહીં સકતા. નહીં વો તો ભક્તિ કરે તો નહીં હોગા, ભગવાન કી ભક્તિ મેં યે બાત નહીં લાગી. ભગવાન કી ભક્તિ કરતે કરતે વખત ક્યા કહેંગે કે તુમ ભાઈ ભક્તિ કરા દે, વૈસે હી બોલેંગે જૈસે લિખા હૈ કિતાબ મેં કે આપ હમારે સબ કામ કરને વાલે હો, આપ હી હમે તાર હમકો તારને વાલે હો. ક્યા સંભવ હૈ? દ્રવ્યાન યોગ સે દેખે તો બિલકુલ ખિલાફ બાત હૈ. દ્રવ્યાન યોગ સે યહાં દ્રવ્યાન યોગ કા નિરૂપણ ચલી નહીં રહા હૈ, યહાં તો ભક્તિ ચલ રહી હૈ. ऐसे जहाँ अध्यात्म और दृष्टि का विषय चल रहा है वहाँ द्रव्यानुयोग का विषय कहाँ चल रहा है? ये चल ही नहीं रहा है, इसके कारण बीच में जरूर सीधी सारी बात है. यहाँ विविक्षित विषय हो उसी को ही समझे तो आप क्या कहना चाहते हैं कहने वाला है. बात खत्म. એમ શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેતા શુદ્ધ પર્યાય પ્રગટ થાય. દ્રવ્ય તો મુક્ત છે, મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે એમ દ્રવ્ય પ્રત્યે આલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ થતા સ્વાભાવિક શુદ્ધ પર્યાય પ્રગટ થાય. આપણે શુદ્ધ પર્યાય પ્રગટવાની નિધિ છે દૃષ્ટિ માટે. 105 આત્મા એ તો ત્રિકાળી નાયકપણાનો જ વેશ પરમાર્થે ધારણ કરેલો છે. નાયક તત્વ ને પરમાર્થે કોઈ પર્યાય વેશ નથી અને કોઈ પર્યાય અપેક્ષા નથી. આત્મા મુનિ છે કે કેવળ જ્ઞાની છે કે સિદ્ધ છે એવી એક પણ પર્યાય અપેક્ષા ખરેખર નાયક પદાર્થ ને નથી. નાયક તો નાયક જ છે. શું બાકી
કોઈ પર્યાય વેશ નહીં છે પણ હથકરથી શબ્દ થયો છે.
અપરિણામી નિજ આત્માનો આશ્રય લેવાનું કહેવામાં આવે છે. ત્યાં અપરિણામી એટલે આખો જ્ઞાયક. શાસ્ત્રમાં નિશ્ચયના વિષયભૂત જે અખંડ જ્ઞાયક કયો છે તે જ આ અપરિણામી નિજ આત્મા. પ્રમાણની અપેક્ષા એ આત્મદ્રવ્ય માત્ર અપરિણામી જ નથી, અપરિણામી તેમજ પરિણામી છે. પણ અપરિણામી તત્વો પર દ્રષ્ટિ દેતા પરિણામ ગણું થઈ જાય છે. પરિણામ ક્યાંય થયેલા જતા નથી, પરિણામ ક્યાં જતા રહે. પરિણામ તો પર્યાય સ્વભાવને લીધે થયા જ કરે છે. સિદ્ધમાં પણ પરિણતિ તો હોય છે પણ એ જાણવાનો વિષય ચાલે. પરંતુ અપરિણામી તત્વ ઉપર જ્ઞાયક ઉપર દ્રષ્ટિ તે જ સમય દ્રષ્ટિ છે. માટે આ મારી જ્ઞાનની પર્યાય, આ મારી દ્રવ્યની પર્યાય એમ પર્યાયમાં શું શું કામ રોકાય છે. નિષ્ક્રિય તત્વો ઉપર તળ ઉપર દ્રષ્ટિ સ્થાપને પરિણામ તો થયા જ કરશે. પણ આ મારી અમુક ગુણની પર્યાય થઈને આ મારા આવા પરિણામ થાય એમ શા માટે જોર આપે છે. પર્યાયમાં પલટતા અંશમાં દ્રવ્યનું પરિપૂર્ણ નિત્ય સામર્થ્ય થોડું આવે છે. તે પરિપૂર્ણ નિત્ય સામર્થ્યને અવલંબને જ્ઞાનાનંદ સાગરના તરંગોને ન જોતા તેના દળ ઉપર દ્રષ્ટિ સ્થાપ. તરંગો તો ઉછળા જ કરશે, હું એમને અવલંબે છે શું કામ. અનંત ગુણોના ભેદ ઉપરથી પણ દ્રષ્ટિ હઠાવી લે. અનંત ગુણનું એક નિજ નિત્ય નિજ તત્વ અપરિણામી અભેદ એક દળ તેમાં દ્રષ્ટિ દે. પૂર્ણ નિત્ય અભેદનું જોર લાવ. જ્ઞાતા દ્રષ્ટા થઈ જઈશ. સંસારથી ખરેખરા થાકેલાને જ સમીર દર્શન પ્રગટ થાય છે. વસ્તુનો મહિમા બરાબર ખ્યાલમાં આવ્યા પછી એ સંસારથી એટલો બધો થાકી જાય છે કે મારે કઈ જોઈતું જ નથી, એક નિજાત્મક દ્રવ્ય જ જોઈએ છે એમ દ્રઢતા કરી બસ દ્રવ્ય તે જ હું એવા ભાવે પ્રગમી જાય છે ને બાકી બધું કાઢી નાખે છે. બાકી બધું કાઢી દે કાઢી નાખે છે. ગુણ ભેદો ને પણ કાઢી નાખે છે, પર્યાય ભેદો ને પણ કાઢી નાખે છે. દ્રષ્ટિ એટલે ભેદ ને સ્વીકારતું નથી. શાશ્વત દ્રવ્ય પર ટકેલી દ્રષ્ટિ મને સમ્યક દર્શન કે કેવું જ્ઞાન થયું પણ એમ જવાબ નથી બેસતું. એની એક દ્રઢદ્રષ્ટિ વાળા જીવને ખબર છે કે અનંત કાળમાં અનંત જીવોએ આવી રીતે દ્રવ્ય પર દ્રષ્ટિ સ્થાપીને અનંત વિભૂતિ પ્રગટ કરી છે. દ્રઢદ્રષ્ટિ હોય તો પછી દ્રવ્યમાં જે હોય તે પ્રગટ થાય. તેમ છતાં મને સમ્યક દર્શન થયું, મને અનુભૂતિ થઈ એમ દ્રષ્ટિ પર્યાયમાં ચોંટી જતી નથી. તે તો પ્રારંભથી પૂર્ણતા સુધી બધાને કાઢી નાખીને દ્રવ્ય ઉપર જ સ્થપાયેલી રહ્યા છે. બધાને કાઢી નાખે છે એ વાતામાં આવે છે. કોઈ પણ જાતની આશા વગર તદ્દન મિશ્ર ભાવે દ્રષ્ટિ પ્રગટ થાય છે. તે પર્યાય વિનાનું દ્રવ્ય હોતું નથી એને જોર દે છે અને કંઈક પણ આ બધું કાઢી નાખે છે ને હું દ્રવ્ય સિવાય બધું કાઢી નાખે છે એમ કહે છે વારંવાર. બધાને કાઢી નાખી કોઈ પણ જાતની આશા વગર, એમ કેવળ જ્ઞાન ની પર્યાય ની પણ આશા વગર, તદ્દન નિષ્ફળ નિષ્પ્રભાવે દ્રષ્ટિ થાય. સ્વગ્રહને વળગી રહેવા સિવાય દ્રષ્ટિને અન્ય કાંઈ નથી કૃવા, એટલે એને નિષ્ફળ. એ પરમ નિષ્ફળતા છે અથવા પરમ નિરપેક્ષતા છે. દ્રષ્ટિને કેવળ જ્ઞાનની પણ સ્થવા નથી. સરળ આવી ગયું, પછી બધું આવી ગયું, સર્વસ્વ આવી ગયું.
પર્યાયની કોટી ઊંચી જ છે, પર્યાયની કોટી નાની છે. આ તો સ્પષ્ટ વાત છે. હવે કોના ઉપર વજન દેવું? દ્રવ્ય દ્રષ્ટિ વાળાને અંદરમાં એટલા બધા રસ્તો સ્વરૂપ તત્વો દેખાય છે કે તેની દ્રષ્ટિ પર્યાયમાં ચોરતી નથી. ભલે પર્યાયમાં અનુભૂતિ થાય, પણ દ્રષ્ટિ અનુભૂતિમાં છે, પર્યાયમાં ચોતી નથી જતી. ઓહો, આવો આશ્ચર્યકારી દ્રવ્ય સ્વભાવ પ્રત્યો, એટલે કે અનુભવમાં આવ્યો એમ જ્ઞાન જાણે તો પણ દ્રષ્ટિ તો શાશ્વત સ્તંભ ઉપર સભા ઉપર જામેલી અને જામેલી જ રહે છે. નાયક આત્મા નીતિ અને અભેદ છે. દ્રષ્ટિના વિશેષભૂત એવા તેના સ્વરૂપમાં અનિત્યતા અને સદાશુદ્ધ પર્યાય કે ગુણભેદ કાંઈ જ નથી. પ્રયોજનની સિદ્ધિ માટે એ જ પરમાર્થ આત્મા છે અને તેના જ હાથે એ પરમાર્થ જ થાય છે. ક્યાં વાક્ય કથા? અંતરતત્વ ને જ અવલંબે છે. નિર્મળ પર્યાય પણ બહિર તત્વ છે, તેનું અવલંબન કરી શકતા નથી. જ્ઞાનીને સહાનુભૂતિ વખતે ઉપયોગ બહાર આવે ત્યારે દ્રષ્ટિ સ્થળ ઉપર કાયમ ટકી રહી છે. બહાર હિતમિત થયેલો દેખાય ત્યારે પણ તે તો ઊંડી ઊંડી ખૂબ ગુફામાંથી બહાર નીકળતો જ નથી. ક્યાં જ છે જ્યાં સુધી સામાન્ય તત્વ ધ્રુવ તત્વ હાલમાં ન આવે ત્યાં સુધી અંદર માર્ગ ક્યાંથી સુધી અને ક્યાંથી પ્રત્યે માટે સામાન્ય તત્વને ખ્યાલમાં લઈ તેનો આશ્રમ કરવો. સાધકને આશ્રય તો પ્રારંભથી પૂર્ણતા સુધી નાયકનો દ્રવ્ય સામાન્ય ન જ સૌ તત્વ ન જવાય છે. નાયક નું એટલે ધ્રુવનું જોર એક ક્ષણ પણ ખસતું નથી. દ્રષ્ટિ નાયક સિવાય કોઈને સ્વીકારતી નથી, ધ્રુવ સિવાય કોઈને ગણકારતી નથી, બધાની અવમાનના કરે છે, એક બે પ્રેમને જ માને છે. અશુદ્ધ પર્યાય ને નહીં, શુદ્ધ પર્યાય ને નહીં, ગુણભેદ ને નહીં. જોકે સાથે વર્તતું જ્ઞાન બધાનો વિવેક કરે છે. આટલી અપેક્ષા સેન્ચરી ખુલે છે. જો દૂરદૃષ્ટિ પ્રકાશ ની બાબુજી કા એ સ્ટાઇલ નહીં હોય, તો કોઈ એસી બાત સાથ મેં કરે તો ઉનકો અચ્છા નહીં લાગે. દૂસરી અપેક્ષા કહ કરકે બતા કરકે અગર કોઈ ઇસકા જોર બતા કરતા હૈ વખરતા હૈ ના જોર દેને કા આશય હૈ બસ ઉસી બાત કો વિશ્વ ક્યો લાતે હો એમ નહીં લાગે ક્યાં આથું થોડો શાસન સામે છે ને એટલે કહી દીધું કે શાસન ચલાવવા વાળે કો સબ સ્પષ્ટીકરણ કરતા કરના પડતા હૈ હમે હમકો ક્યાં શાસન ચલાવવા હૈ જાઓ લોકો સાથે વર્તતું જ્ઞાન બધાનો વિવેક કરે છે તો પણ દ્રષ્ટિનો વિષય આપણે તો પણ કરીને લઈએ તો સદા એક ધ્રુવ નાયક જ છે, તે કદી છૂટતો નથી. સિદ્ધિ ગુરુદેવનો આ પ્રમાણે ઉપદેશ છે. શાસ્ત્ર પણ આમ જ કહે છે, વસ્તુ સિદ્ધિ પણ આમ જ છે. મેં મારા પરમ ભાવને ગ્રહણ કર્યો તે ભરમ પરમ ભાવ આગળ ત્રણ લોકનો વૈભવ તુચ્છ છે. બીજું તો શું, કોણ મારી સ્વાભાવિક પર્યાય નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે પણ હું દ્રવ દ્રષ્ટિ ના મળે કહું છું કે મારી નથી. પર્યાય નિર્મળ પર્યાય પણ મારી નથી. મારો દરેક સ્વભાવ અગાધ છે, અમાપ છે. નિર્મળ પર્યાયનું વેદન ભલે હો પણ દરેક સ્વભાવ પાસે તેની વિશેષતા નથી. આવી દ્રષ્ટિ ક્યારે પ્રગટ થાય કે ચૈતન્યનો મહિમા લાવી બધાથી પાછો ફરી જીવ પોતા તરફ મળે ત્યારે સાથે લઈ સમીર દ્રષ્ટિને ભલે સ્વાનુભૂતિ પોતે પૂર્ણ નથી પણ દ્રષ્ટિમાં પરિપૂર્ણ ધ્રુવ આત્મા છે. જ્ઞાન પણ નથી, દેવ તેમજ પર્યાયને જાણે છે પણ પર્યાય ઉપર જરૂર નથી. દ્રષ્ટિમાં એક વાર સ્વ પ્રત્યેનું દ્રવ પ્રત્યેનું બળ રહે છે. હું તો શાશ્વત પૂર્ણ ચૈતન્ય જે છૂપે છું, મારામાં જે ગુણ છે તે તેના તેજ છું, તેવા ને તેવા છે. હું એકંદરીના ભાવમાં ગયો ત્યાં મારામાં કાંઈ ઘટી ગયું નથી અને દેવના ભાવમાં ગયો ત્યાં મારો કોઈ ગુણ નથી ગયો નથી. આવી દ્રવ દ્રષ્ટિ તે જ એક ઉપાદે છે બધું જાણવું, દ્રષ્ટિ રાખવી એક દ્રવ ઉપર. શૈલી જુદી છે,
અપેક્ષા તો જોઈએ ખોલી અપેક્ષા
ખોટ ખોટ કરી દીધા શાસન ઉપર સામને રાખશે ને. દ્રવ્યમાં બેઠ જાના ક્યા બાત હૈ, દ્રવ્ય મેં અહમ પના નહીં કિયા કભી પર પર્યાય મેં અહમ પના કિયા નિકાલી અસ્તિત્વ સ્વભાવ તો દ્રવ્ય મેં હૈ, કલ્પના કર લી પર્યાય મેં નિકાલી. પરિણામ મેં બેઠે હો તો દ્રવ્ય મેં બેઠ જાના, પરિણામ તો કંપ રહા હૈ પર દ્રવ્ય નિષ્કંપ હૈ. કેસી કેસી વાત આઈ, કંપતા હુઆ પરિણામ કા આશ્રય સે તુમ કંપતે કંપતા હી રહોગે. જો ખુદ હી કંપતા હૈ તો ઉસકા આશ્રય સે નિષ્કંપ કેસે હોગે. નિષ્કંપ દ્રવ્ય કે આશ્રય સે નિષ્કંપતા હોગી.
સંસાર સ્પષ્ટ પ્રીતિ થી કરવાની ઈચ્છા થતી હોય તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેને કર્યા નથી એમ શ્રી તીર્થંકર કહે છે. સ્પષ્ટ પ્રીતિથી સંસારમાં પડવાની ઈચ્છા થતી હોય એને તો જ્ઞાનીના દર્શને કર્યા નથી, વાતે સાંભળી નથી. રૂચિએ કરીને, ઈચ્છાએ કરીને, અભિપ્રાય કરીને, હજી આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, આ કરવું છે, પૂરું જોર આપે છે.
किसी भी शैली में आवे जो अध्यात्म रस को ग्रहण करता है, तो रस को ग्रहण करता है, उसमें शरीर नहीं है, रस मुख्य है. तो किसी भी ज्ञानी के मसलू में अपने अपनी शैली में अध्यात्म रस को बढ़ाई है. चंद्र प्रकाश में उसको पर्टिकुलर शैली का पक्ष होना ही बात नहीं रहती है. इसका मतलब है अपना रस है. ऐसा हो सकता है कि अपनी योग्यता रस किसी से ज्यादा रसना है, ऐसा हो सकता है. किसी की शैली से ज्यादा रहता है, किसी की शैली से कम रहता है, ऐसा हो सकता है. तीन लोगों का पता रहता हूँ किसी को विभिन्न शैली नहीं है दुनिया की. किसी योग्यता कैसी है, किसी योग्यता कैसी है, दूसरी शैली का निषेध नहीं आता
है. निषेध नहीं,
निषेध नहीं आता है, निषेध नहीं आता, तिरस्कार नहीं होता. रस आने में क्या है, दो बात है, राग रस है या अध्यात्म रस है, वो अलग अलग बात है. किसी को राग रस बढ़ता है, मान लेता है कि अध्यात्म का रस आता है. किसी मातृशैली का रस है राग रस है, अध्यात्म रस है वस्तु विशेष संबंधित है. सिस्टम पड़ जाती है, भोग खाते हैं तो किसी भोग खाता नहीं.
मोक्षार्थी अपने क्षणिक अल्पकालीन भाव
राग में नहीं आते, सिद्धांत रख दिया, सारा सिद्धांत रख दिया. वर्तमान में ही परिपूर्ण था, वर्तमान से ही विवादित था अथवा नासिक राग से किंचित मात्र लाभ का कारण है. लाभ मानना ही लाभ है. वेदन के अलावा कोई क्रिया जीव की नहीं. दृष्टि कैसे काम करती है, अपने को वर्तमान में ही परिपूर्ण देखती है, किसी का शिकार नहीं करती है. इसलिए देव गुरु शास्त्र नास्तिक राग से लाभ है उनके दृष्टि के खिलाफ है. राग हो गए एक बात है, राग से लाभ की मान्यता हो अलग बात है, मृत बात है. राग तो होगा ही, राग में खड़ा है छोड़ देव गुरु शास्त्र का पुत्र राग आए बिना नहीं रहना. यथा स्थान में राग नहीं आता तो दशा में संगत के नहीं रहते, मिठास हो जाती है. ऐसा होने के बावजूद भी इससे लाभ ये मिथ्यात हो जाता है. ये बातें और पता था इसलिए लोगों को ये लगता है ये बात आती है, कभी ये बात आती है क्या करें. मैं इसमें देखो तो इतना व्रत में देवगुरु शास्त्र वाली बात धीरे धीरे
समझे भी यथार्थ रूप से तो उसे लाभ मान ले रहे, उसे मान ले रहे तो पूरी यथार्थ हो जाती है। किस भूमिका में कैसा राग होता है, इसकी उचितता अनुचितता सैद्धांतिक बातें, इसका भी सिद्धांत कुछ निपुलता नहीं है, होनी चाहिए। लाभ मारना ही अलाभ है, मैंने मिथ्या हो जाता है। भीतर में वेदन के मेरे ज्ञान वेदन के अलावा, स्वरूप वेदन के अलावा अब कोई क्रिया जीव की नहीं है, राजा की क्रिया जीव की नहीं है, किसी भी प्रकार की विवाहित क्रिया जीव की नहीं है। शरीर आश्रित अथवा अन्य पराश्रित आकुलित वेदन को समकाले ज्ञान वेदन द्वारा गौण करते करते नाश करना ध्येय है। मोक्ष होगा यही समय परिणाम है। शरीर आश्रित परिणाम होता है, दूसरे में उदय आश्रित अन्य आश्रित तरह परिणाम होता है। नियम से आकुलता होती है, इस आकुल के वेदन को उसी काल में पीछे से विचार करते हैं समकाल में उसी काल में ज्ञान वेदन द्वारा गौण करते करते ज्ञान वेदन को मोक्ष पर मुख्य करने से ये गौण हो जाता है। ज्ञान वेदन मुख्य होने से ये गौण होता है। इस प्रकार को का सम्यक परिणाम ये मोक्षों का कार्य है, मोक्षों का कर्तव्य है।
को कर्म ग्रहण कर ये सर्वार पंडित नहीं होती है, इसलिए लाभ नहीं
है। समर्पणता होती है, इसका मतलब तो उनकी जो ये है दूसरे भौतिक पदार्थों के प्रति जो आकर्षण है टूटता है, यहाँ का समर्पण परिवार के प्रति समर्पण है, समाज के प्रति समर्पण है, फिर बदल करके अशुभ समर्पण है। समर्पण उसका कहता है जीव शास्त्र में करती है, इसे वो जानता है कि इससे लाभ नहीं है।
उसको आता तो हितकारी, उसको जीव शास्त्र में को हितकारी जाने का मतलब
हितकारी का मतलब क्या है कि हित का उपदेश देने वाला, हित का उपदेश देते हैं। लेकिन मेरा जो परिणाम इसके प्रति कहे हैं, ये परिणाम जो है इससे लाभ वो मानना नहीं चाहिए, ये तो विषय की सूक्ष्मता है। देवगुरु शास्त्र के प्रति ऐसा बहुमान भक्तिराज मिया को भी जुटा है, और आवे से लाभ माने तो वो मिथ्या का होता है। ये बात दोनों साथ में है। गुरुदेव कहते थे निमित्त से कार्य होता नहीं, और निमित्त बिना भी कार्य होता नहीं। निमित्त से माने तो भी मिथ्या, तो निमित्त बिना माने तो भी मिथ्या, तो कैसे कहते थे नहीं कहते थे, कैसी बात है। तो निमित्त है जो गुरु शास्त्र बनाते हैं, करें विचार करें तो उसका देव गुरु और शास्त्र में वितरकता रही है। देव के सामने देखते हैं तो उनकी वितरकता नजर आती है, गुरु के सामने देखते हैं तो भी उनकी वितरकता नजर आती है, पर स्वयं में नहीं बोले बोले तो भी वितरकता का ही उद्देश्य है। ऐसे ही शास्त्र का तात्पर्य शास्त्र भी केवल वितरकता का उद्देश्य देता है, और और भीतर में विकराग स्वरूप खुद ही पूर्ण विकरागता से भरा हुआ है। तो ये तीनों मेरे स्वरूप को प्रदर्शित करता है, मेरे स्वरूप का निर्देश करता है, ये सीधी बात है। बात तो इतनी सी है, ये जो उनके प्रति राग आता है तो एक चुटी है, अपने से चुटी है, इसे लाभ मानने का सवाल नहीं है। अगर राग की स्थिति है तो राग आए बिना रहेगा नहीं, तो किस प्रकार करेंगे? तो ऐसे ही नहीं मैं तो वहां पूरी कितनी वितरकता पाएंगे, क्या तुम्हारी वितरकता है? उनके परिणति आपकी वितरकता देखते ही मृत्यु करने लगती है। वो स्वभाव राग के काल में आएगा, लेकिन इससे लाभ है उसको बात करेंगे, राग से लाभ है उसको बात करेंगे। धड़क लिखा है, गुरुदेव ने पढ़ा है, कॉमेंट नहीं दिया
देवगुरु साहब से। वो महात्मा जो आता है यही महात्मा छू जाता
है,
इस समय में देवगुरु साहब से महात्मा आता है।
महात्मा पर्वत ही इनका महात्मा आता है, महात्मा वितरकता से है, उनमें भी वितरकता है, लेकिन उसके प्रति का जो राग है उससे कोई लाभ नहीं है, ये तो सीधी बात है। आप से लाभ कैसे होगा, किसके भी प्रति है? हालांकि यथास्थान में आया बिना रहता नहीं, ये ज्ञान का प्रकार विषय है। यथास्थान में व्यवहार का होना होता है, अगर यथास्थान में व्यवहार नहीं होता, व्यवहार से भी छुट्टी होती, फिर देखने की जरूरत नहीं कि वहां निश्चय है कि नहीं है, ये तो सवाल नहीं है। निश्चय नहीं जला सके, वो तो दृष्टि से गया ही गया, तो बात तो उसी साइड से हम देखने के लिए है, लिमिटेड बात है। आएगा समझना पड़ा, फिर भी इससे लाभ है तो बात नहीं।
अभिप्राय
निषेध आता है,
पंच महाभ छोड़ते हैं या रखते हैं भगवान?
पंच महाभ आए बिना रहेगा नहीं, मुझे निशा छोड़े बिना मुक्ति होगी, मतलब क्या हुआ? इससे लाभ होता तो पकड़ के रखते, हम नहीं आते तो आगे जाने का सवाल
नहीं। इधर केवल ज्ञान प्रकट हुआ, अपनी उधर पीछे कंबल नीचे रह जाते हैं,
पीछे बिठकर नहीं का व्यवहार छूट गया। के योग्य व्यवहार होता है, समय दृष्टि को समय दृष्टि के योग्य होता है, पंचम स्थान वाले सारे को इसके योग्य होता है, मुनि के मुनि के योग्य होता है, उनके योग्य व्यवहार होता ही है, करना नहीं पड़ता हो जाता है। वो मनुष्य सच्चा हुए तो उसे लाभ नहीं माने, लाभ माने चंद्र करने कर लेगा, समय दृष्टि से लेकर ऊपर वाले तो कुछ मानने का सवाल ही नहीं है, लाभ माने ये सवाल
माता जी के गुणस्थान की जो परिपाटी है वो चारित्र अपेक्षा से है, और बाहर का जो जो सुख में जो क्रिया है मावरत ये वो चारित्र से मिल करके उसका एक बैरोमीटर जैसा दास का बैरोमीटर है, तो चारित्र और चारित्र का दोष इस परिपाटी से गुणस्थान की परिपाटी
उसके लिए दोनों के हिसाब से है।
दर्शन पूछो थे मैं शुद्ध हो गए
कोई दर्शन का था कोई सवाल नहीं है
और
ज्ञान की शक्ति चारित्र की शक्ति पुरुषार्थ की शक्ति 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 सभी जो प्रमुख गुण है उनके गुण कितने बड़े हैं और अवगुण के कितने गुण मैंने प्रतिशत घटे गुण मैंने प्रतिशत इन सब शक्तियों के प्रतिशत कितने बढ़ते हैं और अवगुण के प्रतिशत किस कितने घटते हैं ये बताने के लिए चाहिए जब जब इस तरह घूमता है गुण संख्या परिपाटी तब पहुंचा कहने दर्शन पर सुबह से पूर्ण हो जाता है अनंत शक्ति श्रद्धा की संपन्न हो गई
नाम भी तो चारित्र की मुख्यता से नाम नहीं
समझ सके इसलिए समझ सके इसलिए क्यों राग को जो समझता है तो राग करता है राग की बात बताते हैं राग घटता है राग बदलता है पंचमहारत का राग होता है देश चारित्र का राग होता है
उत्तर प्रकृति के विकास के साथ साथ वायु में अभिनव रूप से कैसे परिणाम होते हैं
बस
रीडिंग बाहर भी हो सकती है इसलिए उसी दृष्टि से
समझ ज्ञान शक्ति आनंद शक्ति प्रसाद विकसा विकास सभी साथ ही साथ चारित्र के साथ फिर दूसरी बात आम लोग नहीं समझे इसलिए चारित्र बात की बात कठिन ज्ञान निश्चय आती
है शास्त्र गुरु के प्रति राग प्रशंसा कर्ता के रूप में नहीं होना चाहिए ऐसा नहीं सब होता है
हो जाता है
बस इतनी पोजिशन बनती है तत्व की महिमा
जिसमें उपकार श्री गुरु में भी दोष देखे भूल देखी या कोई अनुचितता देखी तो मुमुक्षु का मुमुक्षु के योग व्यवहार गया गुरुक्षु के युग के व्यवहार नहीं तो कार्य के बाद क्या सोच सकते व्यवहार से भी जो दे देते हैं किसके लिए क्या सोच लगा ऐसे परिस्थिति व्यवहार के स्थान में व्यवहार क्या है अगर वो नहीं समझे तो उसको भी लगा देगा चलेगा सोचा नहीं तो व्यवहार इसीलिए बताया कि स्वच्छंद क्या चीज है उसका क्या लाभ है जिसको यथार्थ है उसको तो ऐसा कोई होता ही नहीं जिस प्रकार की भूल होती है उसको उसको इस प्रकार की भूल का जानकारी समझदारी होना आवश्यक है जिसको नहीं होती उसको क्या ठीक अपना रास्ते पर चला जाता है अगर बढ़ता जाता है तो हो जाएगा उन्हें ये पढ़ते सब नहीं समझे नहीं समझे फिर भी वो तो समझ चुका ही समझ चुका ही है क्योंकि उनको तो निषेध आएगा ही आएगा अपने कमाया दूसरे का
भक्ति वाला जो प्रकरण है वो सूक्ष्म पड़ जाते हैं अभिप्राय में आपसे लाभ नहीं अभिप्राय में परमात्मा से लाभ नहीं अरे परमात्मा आत्मी मित्र तुम्हारा क्या होता है तो ये विषय बहुत सूक्ष्म हो जाता है
ऐसा तो भक्ति मोह संज्ञा से करे तो ऐसा ही होगा ज्ञान समय भक्ति में तो कोई तकलीफ आपत्ति नहीं तो रात के कारण में ऐसा ही राग आएगा परमात्मा के वाणी के प्रति ऐसा राग आ गया आप तो हमारे लिए हम तीर्थंकर से गए थे ऐसा ही आएगा
पूरी जो भक्ति होती है वो समझ जाते हैं व्यक्ति तत्व की लिखो समझ है उनके भक्ति में बात
छह बातें हैं जो मुमुक्षु को प्रारंभ में योग संज्ञा होती है, इसमें से कब निकल सकते हैं, छूट सकते हैं, तो उसी की गहराई में बराबर चले जाए
तो जुड़े
योग बातें हैं। तो जो अपना प्रयोजन का विषय उसे गहराई में क्यों नहीं जाएगा, तो कोई भी विचक्षण आदमी है अपने प्रयोजन के विषय उसके पूरे बारे में बात पाई है तो उसने मान नहीं करते, तो वो बात तो खबर होगी,
शुरू में तो हो गया होगा ही आता है,
मैंने हो गया होगा आता है, किसका अभिप्राय होगी वो मुझे रहने का था
इस सूक्ष्म विषय लगन मिले थाने के से लाभ है, उसी काल में श्रद्धा कहती है कि इससे मुझे लाभ नहीं है, इस दृष्टिकोण से सूक्ष्म हो जाता है, इस दृष्टिकोण से ये सूक्ष्म विषय हो जाता है कि काल एक है दोनों का,
सांसारिक व्यवहार में तो क्षेत्र में तोड़ती नहीं बात है,
तो प्रैक्टिकली अगर देखो तो उसमें कोई दिक्कत नहीं है,
आता तो वो
दवाई देता है, मरीज दवाई देता है, दवाई देना उसका आवश्यक है, कि वो बात लिखते है तो साक्षात कर लेता है, उसको इष्ट सर्वांग रूप से माना के पूरी इष्टता तो दवाई को छोड़ेगी, दवाई लेना दवाई नहीं लेने के लिए दवाई लेते ही रहे इसके लिए कि दवाई लेना क्या समझ में आती है मिट्टी लगती है, लगातार होना लगातार को अतिक्रांत होने के लिए किसी भी प्रकार का